શ્રી પ્રવચન સાર ગાથા 225 અને 226 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 149.
અપવાદમાં કયા વિશેષો છે અથવા મન વચન અને કાયનો જે સંયોગ તેને પણ આ અપવાદે પરિગ્રહ ગણવામાં આવ્યો છે. ટીકા: આમાં જે અનિષિદ્ધ ઉપદી અપવાદ છે તે બધો ખરેખર એવો છે કે જે સામાન્ય પર્યાયના સહકારી કારણ તરીકે ઉપકાર કરનારો હોવાથી ઉપકરણભૂત છે. ઉપકરણ ઉપકાર કરે તો ઉપકરણ, ઉપકરણ એટલે સાધન કહેવામાં આવે છે ને, ઉપકાર કરે તેને ઉપકરણ કહેવામાં આવે છે, ઉપકાર કરનારને ઉપકરણ કહેવામાં આવે છે, એના ઉપરથી નામ પડ્યું છે. ઉપકારની ક્રિયા ઉપરથી ક્રિયાવાચક નામ છે ઉપકરણ. નામ રૂઢિવાર ઉપકરણ એટલે સાધન એમ કહેવામાં આવે છે, પણ ખરેખર તો ઉપકારની જે ક્રિયા છે એનું એ ક્રિયાવાચક નામ છે ઉપકરણ. એવો અર્થ છે કે આમાં જે અનિષિદ્ધ ઉપધિ અપવાદ છે એટલે જેનો નિષેધ કરવામાં આવ્યો નથી, શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો નથી અથવા ભગવાને જેનો નિષેધ કર્યો નથી, એ જે પરિગ્રહ એ અપવાદ રૂપે છે. સિદ્ધાંતમાં તો એ પણ નથી, અપવાદ તરીકે એને ગણવામાં આવ્યો છે. તે બધોય જેટલો કયો તે બધોય ખરેખર એ જ છે કે તે પરિગ્રહ ખરેખર એ જ છે કે જે સામાન્ય પર્યાયના સહકારી કારણ તરીકે ઉપકાર કરનારો હોવાથી સાધુપણાની જે પર્યાય છે એ અવસ્થામાં એ ઉપકારી હોવાથી, નિમિત્તભૂત હોવાથી તે પરિગ્રહને ઉપકરણભૂત પરિગ્રહ કહેવામાં આવે છે. એનું એક નામ છે ઉપકરણ અને બીજું નામ છે પરિગ્રહ. કેમ કે આ એક થોડો વાદ વિવાદનો વિષય થાય એવો છે સકાસ, કે સાધુને પરિગ્રહ ન હોઈ શકે, ગ્રહસ્થીને પરિગ્રહ હોય છે પણ સાધુને તો પરિગ્રહ હોય નહીં. તો ક્યાં સુધી હોય, કેટલો હોય, સર્વથા હોય કે ન હોય? કેમ કે શરીર તો એવી ચીજ છે કે જે આયુષ્ય પર્યંત સાથે રહે છે આત્માને, એ આયુષ્ય પૂરું થયા પહેલાં એની ઈચ્છા અનિચ્છામાં કાંઈ કામ આવતી નથી, નિયમથી એ સંયુક્તપણે હોય હોય ને હોય છે. કેમ કે એનો સંબંધ પૂર્વકર્મના ઉદય સાથે છે, એનો સંબંધ વર્તમાન પરિણામ સાથે નથી. તેથી સામાન્ય પર્યાયના સહકારી કારણ તરીકે સાધુપણાની અવસ્થામાં એ મદદગાર કારણ તરીકે ગણીને તેવા પરિગ્રહને ઉપધી એટલે તેવા પરિગ્રહને અનિષિદ્ધ એટલે નિષેધ જેનો કરવામાં આવ્યો નથી એવો ગણાય છે. બીજો નહીં, આવો જે સામાન્ય પર્યાયના સહકારી કારણ તરીકે ઉપકારી તરીકે જે ગણાય તે સિવાયનો બીજો નહીં, અપવાદમાં બીજો પરિગ્રહ પણ સાથે લઈ શકાય, ગણી શકાય, અનિષિદ્ધપણે ગણી શકાય એમ નહીં. તેના વિશેષો એટલે ભેદો આ પ્રમાણે છે. તે પરિગ્રહના ભેદો અથવા વિશેષતાઓ નીચે મુજબ છે કે સર્વ આહાર્ય રહિત, સહજરૂપથી અપેક્ષિત એવા, સર્વ આહાર્ય રહિત યથાજાત રૂપપણાને લીધે જે બહિરંગ લિંગભૂત છે એવા કાય પૂતગળો, શરીરના પરમાણુઓ, કાય પૂતગળો એટલે શરીરના પરમાણુને પરિગ્રહ કહેવામાં આવ્યો છે. આમ તો પરિગ્રહ છે, જેટલો કોઈ પરિગ્રહ છે એ પૂતગળ પરમાણુનો જથ્થો છે, કપડા હોય તો પણ પૂતગળ પરમાણુનો જથ્થો છે, પૈસા હોય તો પૂતગળ પરમાણુનો જથ્થો છે, મકાન હોય તો પણ એ પૂતગળ પરમાણુનો જથ્થો છે, એમ શરીર છે એ પણ પૂતગળ પરમાણુનો જથ્થો છે. આર્યનો નીચે અર્થ કર્યો છે, બહારથી લાવવામાં આવતું કૃત્રિમ અથવા ઉપાધિક, સર્વ કૃત્રિમ ઉપાધિક ભાવોથી રહિત એવું જે મુનિના આત્માનું સહજ રૂપ, તેને આહાર્ય કહેવામાં, સર્વ આહાર્ય રહિત સહજ રૂપથી અપેક્ષિત એવા યથા જાતરૂપપણાને લીધે આ શરીર છે ને, એમાં મુનિના શરીરમાં કોઈ કૃત્રિમતા હોતી નથી. વસ્ત્ર આભૂષણાદિ સર્વ કૃત્રિમતાઓથી રહિત, એને વસ્ત્ર ન હોય, જેને કોઈ શૃંગારનો કોઈ દાગીનો ન હોય, આભૂષણ એટલે દાગીનો, તેથી રહિત યથાજાત રૂપ, જેવું જન્મતી વખતે નગ્ન રૂપ હોય તેવું યથાજાત રૂપપણાની અપેક્ષા રાખે છે. અર્થાત મુનિના એટલે સાધુના આત્માનું રૂપ, રૂપ એટલે દશા, સહજ હોવાથી બે પણ યથા જાત જ હોવો જોઈએ. શું કહે છે? તો જો આત્મા કૃત્રિમ છે તો શરીર પણ એનું એવું અકૃત્રિમ હોવું જોઈએ, શરીર ઉપર કોઈ કૃત્રિમતા એને હોવી જોઈએ નહીં. તિલા ટપકા વાળ જટા ત્યાંથી માંડીને વસ્ત્રથી માંડીને કોઈ ચીજની કૃત્રિમતા મુનિના શરીર ઉપર હોય નહીં એમ કહે છે. કેમ કે આત્મા કૃત્રિમ છે, મુનિની સાધુની વૃત્તિ જે આત્માને સાધે છે એવી વૃત્તિ, આત્માકાર વૃત્તિ એ અકૃત્રિમ છે. તો એની વૃત્તિ શરીરમાં કોઈ કૃત્રિમતા રાખવા માટે નહીં થાય એવી એની વૃત્તિ હોતી નથી. જેવું આત્માનું સહજ રૂપ છે તો શરીરનું પણ કુદરતી જેવું રૂપ છે એવું સહજ રૂપે શરીર હોય છે, એ રીતે વાત લીધી છે. એને પણ અહીંયા અપવાદે પરિગ્રહ ગણવામાં આવ્યો છે. કાય પૂતગળો છે ને, એટલે પૂતગળનો જથ્થો છે. એના વિશેષો ભેદો આ પ્રમાણે છે કે સર્વ આહાર્ય રહિત એટલે સર્વ પ્રકારની કૃત્રિમતાઓથી રહિત, ઉપાધિથી રહિત, શૃંગારથી રહિત, સહજ રૂપથી અપેક્ષિત એવા, પોતાના સહજ આત્મસ્વરૂપથી અપેક્ષિત એવા યથા જાતરૂપપણાને લીધે, નગ્નપણાને લીધે જે બહિરંગ લિંગભૂત છે, બાહ્ય ચિહ્ન સ્વરૂપ છે, લિંગ એટલે ચિહ્ન, મુનિનું ચિહ્ન દિગંબરપણું તે મુનિનું ચિહ્ન છે, એવા જે કાય પૂતગળો તે પરિગ્રહના વિશેષો છે મુનિને. એક એવો વચન પૂતગળો જેમનું શ્રવણ કરવામાં આવે છે એવા તત્કાળ બોધક ગુરુ વડે કહેવામાં આવતા વચનો, એ ગુરુના વચનો સાંભળે તો એ વચન પૂતગળો પરિગ્રહમાં જાય છે એમ કે છે, ઉપધિમાં જાય છે. તત્કાળ બોધક તે કાળે બોધ દેનારા, તાત્કાલિક બોધ દેનારા એવા જે ગુરુના વચનો, એ વચનો પ્રત્યેનો જે રાગ મુનિનો, ગુરુના વચન પ્રત્યેનો મુનિનો રાગ, તે મુનિને પરિગ્રહ છે એમ કે છે. અપવાદમાં, અપવાદમાં એનો નિષેધ નથી, ઉત્સર્ગ નામ સિદ્ધાંતમાં એનો નિષેધ છે પણ અપવાદમાં એનો નિષેધ નથી. કોઈ મુનિને શિથિલ પુરુષાર્થના કાળમાં ગુરુ વચનોનું શ્રવણ એનો નિષેધ કરવામાં આવતો નથી એમ છે. આ તો જિનમાર્ગ છે ને, શું કહે છે કે શુદ્ધોપયોગ રૂપ વિતરાગ દશા, એ જ કર્તવ્ય છે, એ જ આદરણીય છે. આદરણીય એટલે માન આપવા લાયક એમ નહીં, રાગથી આદરવા લાયક છે પોતે, એ રૂપે પરિણમવા લાયક છે, અને એ જ માર્ગ છે, એ જ સિદ્ધાંત છે. પણ તથારૂપ પુરુષાર્થમાં મંદતા આવે ત્યારે કેટલાક મન વચન કાયાના જે પુદગુલો સાથેનો સંબંધ છે, રાગ છે, એને અપવાદ પરિગ્રહ ગણીને એનો નિષેધ કરવામાં આવ્યો નથી. કેમ કે એવી સ્થિતિ પણ હોય છે, થાય છે ખરી સાધુની. શું કહે છે કે જેમનું શ્રવણ કરવામાં આવે છે, જેને સાંભળવામાં આવે છે, એવા તત્કાળ બોધક એટલે તે કાળે ઉપદેશ દેનારા ગુરુ વડે કહેવામાં આવતા તત્કાળ બોધક બે પ્રકારના ગુરુના વચનો લીધા છે. શાસ્ત્ર શબ્દો સદા બોધના નિમિત્ત હોવાથી નિત્ય બોધક કહેવામાં આવ્યા છે. શાસ્ત્ર છે એને નિત્ય બોધક વચન કહેવામાં આવે છે, અને જે બોલવામાં આવે છે મુનિ ગુરુ દ્વારા એને તત્કાળ બોધક વચન કહેવામાં આવે છે. કેમ કે એનું યુદ્ધ સ્થિતિ કેટલા કાળ પૂરતી જ હોય છે. જ્યારે ગુરુ મહારાજ બોલે ત્યારે એ વચનોનું અસ્તિત્વ હોય, બોલતા બંધ થાય એટલે વચનનું અસ્તિત્વ હોતું નથી. અને શાસ્ત્રમાં જે શબ્દો લખાય એ તો નિત્ય પડ્યા રહે છે, જો લખ્યા ત્યારથી એને અસ્તિત્વ રહે જ છે. જ્યારે વાંચે ત્યારે વાંચી શકે, એને નિત્ય બોધક કયા છે. અને ગુરુના વચનને તત્વ જે બોલે એ વચનને તત્કાળ બોધક કયા છે, એમ બે પ્રકારના વચન ભેદ છે. એ બંને વચન પ્રત્યેનો સાંભળવો અથવા વાંચવાનો જે રાગ, તે રાગને પરિગ્રહ કહેવામાં આવ્યો છે. રાગ છે તે અભ્યંતર પરિગ્રહ છે, અને વચન છે તે બાહ્ય પરિગ્રહ. તત્કાળ બોધક એવા ગુરુ વચનો અને આત્મતત્વદેવતક ઉપદેશ હોય છે. ગુરુનો ઉપદેશ શુદ્ધ સફળ બ્રાહ્મણ જેવો છે, એને એવી ટીકા કરે છે અમૃતસિંહરાચાર્ય. આત્મતત્વની પ્રાપ્તિ થાવ એમ કહે છે, હે શિષ્ય તમને આત્મતત્વની પ્રાપ્તિ થાવ. તો શિષ્યની લાયકાત જોઈને કે ગમે એને કે આત્મતત્વની પ્રાપ્તિ થાય. બીજું ન કહ્યું કે આવું તમને સોના ચાંદી મળશે ને તમને ઘર જવેરાત મળશે, એવું ન કહ્યું. એ ગુરુની વાત આવે ને, એ તો આત્માને દેનારાની વાત છે. આત્મતત્વ દેવચક સિદ્ધ ઉપદેશ રૂપ વચન પૂજગળો તે પણ અપવાદ ઉપધિ અથવા પરિગ્રહ છે. એ પરિગ્રહનો એક ભેદ છે. પરિગ્રહની સાથે સાથે બે થયા. ત્રીજું, જેમનું અધ્યયન કરવામાં આવે છે એવા નિત્ય બોધક અનાદિ નિધન શુદ્ધ આત્મતત્વને પ્રકાશવામાં સમર્થ શુદ્ધ જ્ઞાનના સાધનભૂત શબ્દાત્મક સૂત્ર પૂજગળો, એ પણ વચન જ છે એક પ્રકારે, નિત્ય બોધક છે. જેમનું અધ્યયન કરવામાં આવે છે એવા એવા શાસ્ત્રો, શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવે છે, નિત્ય બોધક સદા ઉપદેશ દેવા માટે જે અસ્તિત્વ ધરાવે છે એને નિત્ય બોધક કહેવામાં આવે છે. અનાદિ નિધન અનાદિ અનંત જે શુદ્ધાત્મા એને પ્રકાશવામાં જે સમર્થ છે, જે એનો અર્થ એમ કહ્યો કે શાસ્ત્ર તો તે લખે છે કે જે મુનિઓને આત્મા ઉપલબ્ધ છે, આત્મા અનુભવ રૂપ છે, અનુભવમાં જેને આત્મતત્વની પ્રાપ્તિ છે, એ પોતાના અનુભવને વચનના નિમિત્ત દ્વારા પ્રકાશે છે, કહે છે, કે જેથી એ વચનોને શુદ્ધાત્મ તત્વના પ્રકાશવામાં સમર્થ કહેવામાં આવે છે. શુદ્ધ આત્મતત્વનું પ્રકાશન કરવામાં જે વચનોનું સામર્થ રહેલું છે, જે વચનોમાં એવા એવું સામર્થ કોના વચનોમાં હોઈ શકે કે જેના વચનો જેને આત્માનો અનુભવ હોય, પ્રગટ જેને આત્મા અનુભવ વિચાર વર્તતો હોય, એવા જ મુનિના શબ્દોમાં એ આત્મતત્વનું શુદ્ધાત્મ તત્વનું પ્રકાશન થવાનું સામર્થ હોય છે, બીજામાં હોતું નથી એમ કેમ. એવા અનાદિ નિધન શુદ્ધાત્મ તત્વને પ્રકાશવામાં સમર્થ શ્રુત જ્ઞાનના સાધનભૂત સમ્યક શ્રુત જ્ઞાનમાં નિમિત્તભૂત થાય તેવા શબ્દાત્મક શબ્દ સ્વરૂપે સૂત્રો જે હોય છે એવા સૂત્રપુદ્ગળો તે સૂત્રપુદ્ગળોને પણ અપવાદે પરિગ્રહ કહેવામાં આવે છે અને પરિગ્રહ કયો છે અપવાદે એનો નિષેધ કરવામાં આવ્યો નથી સિદ્ધાંતો નિષેધ કરવામાં આવ્યો છે અને શુદ્ધાત્મ તત્વને વ્યક્ત કરનાર દર્શનાદિક જે પર્યાયો તે રૂપે પરણેલા પુરુષ પ્રત્યે વિનીતતાનો વિનિતતા એટલે વિનય નમ્રતા નો અભિપ્રાય પ્રવર્તના અભિપ્રાય રૂપ પ્રવર્તાવનારા ચિત્ત પુદ્ગળો મન મન વચનને કયા વચનમાં બે ભેદ લીધા તત્કાળ બોધક અને નિત્ય બોધક લીધા આ મનની વાત લીધી અપવાદ માર્ગમાં જે ઉપકરણભૂત ઉપધિનો નિષેધ નથી તેના ઉપરોક્ત ચાર ભેદો છે કેવા મનના પુદ્ગળો કયા નીતિ લીધું છે સમ્યક દર્શનાદિ પર્યાય પરિણમેલા પુરુષ પ્રત્યે આ દર્શનાદિ જે પર્યાય લીધા ને વ્યક્ત કરનારા જે દર્શનાદિક પર્યાય છે સમ્યક દર્શનાદિ પર્યાય પરિણમેલા પુરુષ પ્રત્યે વિનયભાવ પ્રવર્તવામાં મનના પુદ્ગળો નિમિત્ત છે શું કહે છે કે કોઈ પણ સાધક જીવને બીજા સાધક જીવ પ્રત્યે વિનય નમ્રતા આદિનો ભાવ થાય છે એ વિરાગ પરિણામ છે ત્યારે એના ચિત્તના મનના જે પુદ્ગળો છે અહીંયા છે ને આઠ પાંખડીનો કમળના આકારે મન છે એને ચિત્તના પુદ્ગળો કહે છે એ જે આકાર છે એ પુદ્ગળનો આકાર છે સૂક્ષ્મ પર્યાયોનું પરિણમન હોવાથી ઇન્દ્રિય ગોચર નથી કોઈ છાતીથી એમને કાપીને જુએ તો મળે એવું નથી પણ ત્યાં એક મન હોય છે એ મનમાં વિનયનો ભાવ થાય છે કોના પ્રત્યે વિનયનો ભાવ થાય છે કે દર્શનાદિ જેને દર્શન છે જ્ઞાન છે ચારિત્ર છે એવા બીજા સાધક પ્રત્યે જે વિનયનો ભાવ થાય છે તો એવા ચિત્તપુદ્ગળો જે છે એને પણ અહીંયા પરિગ્રહ ગણવામાં આવ્યો છે એ પરિગ્રહ હે શુદ્ધાવ છે રાગ છે શુદ્ધાવનો પરિગ્રહ કહે છે પણ શુદ્ધાવની મર્યાદા છે ગમે તેવો શુદ્ધાવ મુનિ કરે નહીં કે ચાલો જૈન મંદિર બાંધો જૈન મંદિર બાંધવા માટે કયો ફાળો એ મુનિનું કામ છે એની મર્યાદા છે કેટલી વાત છે શુદ્ધ આત્મતત્વને વ્યક્ત કરનાર દર્શનાદિ જે પર્યાયો તે રૂપે પરિણમેલા આત્મા પુરુષ એટલે આત્મા શુદ્ધ આત્મતત્વને વ્યક્ત કરનાર જે શ્રદ્ધાનાદિક પર્યાય એ શ્રદ્ધાજ્ઞાન ચારિત્ર શ્રદ્ધાનાદિકમાં શ્રદ્ધાજ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલો જે આત્મા તે આત્મા પ્રત્યે જે વિનયનો અભિપ્રાય એ અભિપ્રાય છે તે રાગ છે એ અભિપ્રાય પ્રવર્તનારા જે ચિત્તના પુદ્ગળો છે તેને પણ અપવાદ માર્ગમાં અનિષિદ્ધ પરિગ્રહ ગણવામાં આવ્યો છે અપવાદ માર્ગમાં એને નિષિદ્ધ પરિગ્રહમાં નથી લીધો અપવાદે પણ કેટલો પરિગ્રહ તો નિષિદ્ધ છે કે વસ્ત્રપાત્રાદિ જો કોઈ રાખે તો અપવાદમાં પણ એ નિષિદ્ધ છે આ અપવાદમાં નિષિદ્ધ નથી સિદ્ધાંતમાં અપવાદમાં નિષિદ્ધ નથી પણ સિદ્ધાંતમાં તો સર્વ પરિગ્રહ સર્વથા પરિગ્રહ નિષિદ્ધ છે એટલી વાત છે આ અહીં તાત્પર્ય છે કે કાયાની માફક વચન અને મન પણ વસ્તુ ધર્મ નથી કેમ કે એ પુદ્ગળોનો જથ્થો છે અને પુદ્ગળોને અનુસરીને પરિણામ થવું અથવા ઉપયોગ પુદ્ગળ જથ્થાને પુદ્ગળ સમૂહને પુદ્ગળ પર્યાયને અનુસરે એ શુદ્ધ ઉપયોગ એ અશુદ્ધ ઉપયોગ છે વસ્તુ ધર્મ નથી વસ્તુ ધર્મ તો તેને કહીએ કે જે શુદ્ધ આત્મ વસ્તુ છે તેને અનુસરીને ઉપયોગ થાય તો વસ્તુ ધર્મ છે પણ પુગ્ગળનો શરીરનો ઉપયોગ થાય તો વસ્તુ ધર્મમાં આવતો નથી. એટલે તાત્પર્ય એ છે કે ભલે એને અપવાદ માર્ગમાં નિષેધ નથી ગયા, એનો નિષેધ ભલે નથી કર્યો, તો પણ એ વસ્તુ ધર્મમાં તો એને એને ગણતા નથી, વસ્તુ ધર્મની બહાર છે. એ તાત્પર્ય છે ભાવાર્થ. જે શ્રમણને સામાન્ય પર્યાયના સહકારી કારણભૂત સર્વ કૃત્રિમતાઓથી રહીત યથાજાત રૂપ સન્મુખ વૃત્તિ જાય તેને કાયાનો પરિગ્રહ છે. જે સાધુને સાધુપણાની પર્યાયમાં સહકારી એટલે મદદ થાય એવા કારણરૂપ જે સર્વ કૃત્રિમતાઓથી રહીત એવું જે શરીર છે, યથાજાત રૂપ એવું જે શરીર છે, તેની સન્મુખેની વૃત્તિ જાય, ઉપયોગ શરીર પ્રત્યે જાય, તો તેને કાયાનો પરિગ્રહ ગણવામાં આવ્યો છે. ત્યારે એને કાયાનો પરિગ્રહ છે, કેમ કે અશુદ્ધ ઉપયોગ થયો. પછી ભલે આહારનો વિકલ્પ આવે, એ સિવાય તો શરીર પ્રત્યે બીજો વિકલ્પ મુનિનો હોતો નથી. મુનિને શરીરના આહાર સિવાય શરીર સંબંધિત તો બીજો વિકલ્પ મુનિનો હોતો નથી. એટલો જ એને શરીર પ્રત્યે, એ સિવાય ઠંડી ગરમી વરસાદ અનુકૂળતા પ્રતિકૂળતા તંદુરસ્તી કે રોગ પણ નથી. રોગનો રોગ હોય તો રોગનો વિકલ્પ નહીં ને, તંદુરસ્તી હોય તો એનો વિકલ્પ મને ન હતો નથી. કેમ કે તો આપસમાં સાપેક્ષ છે, નિરોગતા અને સ્વરૂપતા એ તો સાપેક્ષ છે. મુનિને એનો વિકલ્પ હતો શરીરમાં ગમે તે હોય એને સંભાવ છે. સંભાવ છે એટલે બે સરખું છે, બે સરખું છે એટલે એમાં એને જ્ઞાતા ભાવ ઉપજે છે, રાગ દ્વેષના પરિણામ થતા નથી. એવી જે શરીર સન્મુખની વૃત્તિ જાય ત્યારે મુનિને કાયાનો પરિગ્રહ છે, તે શ્રમણને કાયાનો પરિગ્રહ છે. જે શ્રમણને ગુરુ ઉપદેશના શ્રવણમાં વૃત્તિ રોકાય તેને વચન પુદ્ગોળોનો પરિગ્રહ છે. જે સાધુ ગુરુના ઉપદેશનો રાગ કરે તે ગુરુના વચનોનો જે પુદ્ગોળાનો પરિગ્રહ થાય છે એ વખતે, કેમ કે એના ઉપયોગોને અવલંબે છે ત્યાં. પછી ગુરુ તરીકે સાક્ષાત તે શંકર ભગવાન હોય તો પણ આ એક જ નિયમ લાગુ પડે છે. ત્યાં બીજો નિયમ, ત્યાં તોડવાના કાટલા ફરતા નથી. ગણધરદેવને, ગણધરદેવ શ્રમણ છે, મુનિ છે, તે શંકર ભગવાનનો દિવ્યધ્વનિ સાંભળવાનો જે રાગ આવે ત્યારે એમને વચન પુદ્ગળ છે, એમ કે વચન પુદ્ગળ એ એમનો પરિગ્રહ છે. ત્યારે ત્યારે એમને પરિગ્રહ ગણવામાં આવે છે. પછી બીજાનું કહેવાનું જરૂર રહેતી નથી. પછી શ્રાવકો સાંભળે, સમ્યક દ્રષ્ટિઓ સાંભળે, પૂર્વંતો સાંભળે છે, બધા નારકી છે, એના ત્રણેય ગતિના જીવો સાંભળવા આવે છે. નારકી ને પુણ્ય યોગ તે પ્રકારનો હોઈ શકતો નથી. તિરિંચ આમ તો તિરિંચ ગતિ છે, પાપ નું ફળ છે, તો પણ એમાં એવો પુણ્ય યોગ હોય છે તીર્થંકરના સમુશ્રણમાં જાય. દેવ તો પુણ્યના ફળમાં છે, મનુષ્યને પણ એટલા પુણ્યનો અધિકાર તો છે, તીવ્ર સુધી આવી શકે છે. પછી તીવ્ર પાપમાં જે નારકીમાં જાય છે એને એટલો પુણ્ય યોગ હોઈ શકતો નથી. હા, સમય પંચેન્દ્ર સુધી, બાકી તો પછી મળે તો વિચારવાનો અવકાશ નથી ને. તિર્યંચોને પણ મન છે વિચાર કરી શકે છે. પછી તીવ્ર પાપના પરિણામમાં મન ખોઈ બેઠા, પાંચ ઇન્દ્રિયો હોવા છતાં જો મન નથી, પ્રસંગની પંચેન્દ્રિય છે, એને તો કોઈ સાંભળવાનો યોગ હોતો નથી, અને સાંભળવાનું કોઈ વચન સંભળાય એના કાને સંભળાય તો એને કઈ વિચાર શક્તિ છે, કેન્દ્રીય છે, અને એને જો સંભળાય તો વિચાર શક્તિ તો એને છે. કેમ કે ઉપદેશ ને બોધ ને તો એવું છે કે જે કઈ સાંભળવા મળે એ સાંભળીને વિચારાય, વિચારાય એટલે પોતાના વિચારથી સંમત થાય કે આ ઠીક છે. એમાં બે પ્રકાર છે, કોઈ તો ન્યાયથી સંમત કરે, તર્કથી, ન્યાયથી, આગમથી એમ સંમત કરે કે આ વાત બરાબર છે. જે ઉપદેશ આપે છે એ વસ્તુ સ્વરૂપ, અને જે ઉપદેશ આપે છે એ આત્માને કલ્યાણનું કારણ છે એમ લાગે છે, અને અનુભવ સાથે મેળવે. એ બે પ્રકાર છે એની અંદર. પણ એમાં મન અને વિચારનું માધ્યમ છે, એટલી પણ જો શક્તિ ન હોય તો એને ઉપદેશ પરિણમવાનો અવસર આવે એટલે હદે પહોંચી શકાતો નથી. કે જે શ્રવણને ગુરુ ઉપદેશના શ્રવણમાં વૃત્તિ રોકાય તે શ્રવણ, તે શ્રવણને, તેને એટલે તે શ્રવણને, તે સાધુને વચન પૂદગળોનો પરિગ્રહ છે. એને વચનરૂપી પૂદગળ ત્યાં પરિગ્રહ રૂપે છે. જે શ્રવણને સૂત્રાધ્યયનમાં વૃત્તિ રોકાય તેને સૂત્ર પૂદગળોનો પરિગ્રહ છે. જે સાધુ સૂત્રનું અધ્યયન કરે, શાસ્ત્રનું અધ્યયન લઈને બેસે એને ત્યાં એ પરિગ્રહ છે. અને જે શ્રવણને, હવે એમાં એ નિમિત્ત છે, શુક્ર તો આત્માનું સ્વરૂપ બતાવે છે, ગુરુના વચનો પણ આત્માનું સ્વરૂપ બતાવે છે, પ્રકાશે છે. કેવા છે વચન પૂદગળો? કે શુદ્ધ આત્મતત્વને પ્રકાશવામાં સમર્થ છે એવા છે. પણ એ સમર્થ છે એટલે જે અંદરમાં શુદ્ધાત્માને જોઈએ એને નિમિત્ત કહેવામાં આવે છે. કે જેવો આત્મા કહે છે એવો જ મારો આત્મા છે, એ તો નિમિત્ત પણે લીધા. તો એને ત્યાં અપવાદે અનિષિદ્ધ પરિગ્રહમાં રાખવામાં આવ્યા છે. તે સૂત્ર પૂદગળોનો પરિગ્રહ છે. અને જે શ્રવણને યોગ્ય જ્ઞાનના નિમિત્ત છે બધા તો પણ આમ કે છે, જે અને જે શ્રવણને યોગ્ય પુરુષના વિનયરૂપ પરિણામ થાય, જે શ્રવણને યોગ્ય પુરુષના વિનયરૂપ પરિણામ થાય, દર્શનાદિ કે દર્શનજ્ઞાન ચારિત્રને પ્રાપ્ત એવા જે યોગ્ય પુરુષ, યોગ્ય આત્માઓ, બીજા આત્માઓ તેના વિનયરૂપ પરિણામ થાય, તેના મનના પૂદગળોનો પરિગ્રહ છે. આમ દીધું આ પ્રકારનું સિદ્ધાંતિક પ્રતિપાદન, આટલી હદનું, આ કક્ષાનું ગુણદર્શન સિવાય ક્યાંય નથી. શાસ્ત્રને પરિગ્રહ કહેવું, બીજા આદરણીય પુરુષો પ્રત્યેના વિનયથી થતા ચિત્તના પૂદગળોને પરિગ્રહ ગણવું, શરીર પ્રત્યે ફક્ત આહાર નિહાર પૂરતો જ વિકલ્પ થાય, ઉપયોગ જાય, એ સિવાય શરીરના ખોખા ઉપર જેનું ધ્યાન જાય નહીં, ચાહે રોગ થયો હોય, ગમે તેથી હોય, ગમે તેટલી ઠંડી પડતી હોય, ગમે તેટલી ગરમી પડતી હોય, બહુ ઠંડી પડે તો ઠંડીમાં ઘણાના મૃત્યુ થાય છે, આવે છે ને પેપરમાં, બહુ ગરમી થાય તો ગરમીને લઈને મૃત્યુ થાય છે. એ તો ત્યારે થાય છે કે એને થોડું ઘણું પ્રોટેક્શન, રક્ષણ મેળવે છે તો પણ થાય છે કે નહીં, તો કહે છે કોઈ બાહ્ય રક્ષણનો સવાલ નથી. એવું નથી કે પવનનો સુસવાટો આવે છે એટલે ગુફામાં આવીને મને બેસી જાય છે, પર્વતમાં હોય, ડુંગરામાં ફરતા હોય, મને સિંહની જેમ બહુ પવન નીકળ્યો છે, ઝેરી પવન નીકળ્યો છે એમ કે બહુ ઠંડો પવન હોય તો કહે છે ને શું કહે છે, રોગ થાય, શરદી લાગી જાય, બહુ પવન છે માટે ચાલો કોઈ ઓઠમાં રહે કે કોઈ ગુફામાં આવી જાય કે જેને લઈને પવન ન લાગે, એવો શરીર પ્રત્યેની અનુકૂળતા પ્રતિકૂળતાનો વિકલ્પ મુનિને આત્મસ્થિરતાને આધારે, આત્મસ્થિરતા હોવાને લીધે શુદ્ધ ઉપયોગની શુદ્ધિની પ્રાપ્તિને લીધે થતો જ નથી, ઉત્પન્ન થતો નથી, થાય છે ને મુનિ ગણકારતા નથી ને અટકરે છે એમ છે. સ્વરૂપનું સ્વસંવેદન વર્તે છે મુનિને, એને ચારિત્ર કહેવામાં આવ્યું છે. એ ચારિત્ર છે. જો કે આ પરિગ્રહો ઉપકરણ ભૂત હોવાથી અપવાદ માર્ગમાં તેમનો નિષેધ નથી, તો પણ તેઓ વસ્તુ ધર્મ નથી એટલે સિદ્ધાંતમાં એનો નિષેધ કરવામાં આવ્યો છે. જો કે આ પરિગ્રહો વ્યવહારે ઉપકરણ ભૂત હોવાથી એટલે વ્યવહારે ઉપકારી થતા હોવાથી નિશ્ચયથી કોઈ પૂતગળો આત્માને ઉપકારી હોય શકે કે થઈ શકે નહીં એમ કહેવું છે. વ્યવહારે ઉપકારી થયાનો અર્થ શું છે કે નિશ્ચયથી કોઈ પૂતગળો, કોઈ ઉપદેશ વચનો, કોઈ શરીરની દશા, કોઈ મનના પૂતગળો એ આત્માને ઉપકારી થઈ શકે એવું આત્માનો સ્વરૂપ છે, એવું આત્મા સ્વાધીન તત્વ છે. બીજા એને ઉપકારી થાય ત્યારે આને લાભ થાય, એની દશામાં લાભ થાય એટલે સુખ અને શાંતિ કે આનંદ થાય એવું આત્મા પાંગળો છે નહીં, તો બીજા એને ઉપકારી થાય સહકારી થાય. માણસની તર્ક ક્યાં થાય કે પેલા તો આમ થાય છે કે નહીં, પેલા રાગ થાય છે કે નહીં, પેલા સાંભળવાનો રાગ થાય, વાંચવાનો રાગ થાય, સત્પુરુષના દેવગુરુ શાસ્ત્રના દર્શનાદિકનો રાગ થાય, એ થાય છે તો એના સ્થાનમાં થાય છે, પણ એ થાય છે એટલે અહીં આત્માને લાભ થાય છે એમ બનતું નથી, કેમ કે એવું આત્માનું સ્વરૂપ જ નથી એમ છે. ભલે જે તે દશામાં થતો હોય તો ભલે થાય, પણ તેથી તે થાય છે એટલે તેને લઈને આત્માને આનંદ ઉત્પન્ન થાય છે, એવા રાગને લઈને આનંદ ઉત્પન્ન થાય છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. ભલે એવો થાય છે એ પહેલા ના જે નીચેના રાગો છે, સંસારી સંસાર તરફના પાપ રાગો છે, અશુભ રાગો છે, એ છૂટીને આમાં આવે છે ખરા જીવો અને પછી આગળ શુદ્ધિમાં જાય છે, એમને સીધું કોઈ એમાંથી ને એમાંથી શુદ્ધિમાં જતો નથી. ભલે એમ હોવા છતાં એનાથી લાભ થાય છે એ વસ્તુની સ્થિતિમાં નથી, ક્યારેય નથી. અને શુદ્ધિ પ્રગટ થયા પછી તે પ્રકારનો રાગ રહી જાય છે, બીજા પ્રકારનો તો રાગ રહેતો નથી, ત્યારે પણ એ રાગો લાભનું કારણ થતા નથી. જેટલો રાગ રહ્યો છે એટલું નુકસાન રહ્યું છે અને એને મટાડવાના પ્રયત્નમંદ જીવોને ખરેખર સાધક જીવો કહેવામાં આવે છે, એને સાધના કહેવામાં આવે છે, એને રાખવાને પાલન પોષણના અભિપ્રાય વાળા જીવો સાધક દશામાં એનો નંબર આવતો નથી એમ છે. એટલે આમ લીધું છે કે જો કે આ પરિગ્રહો ઉપકરણભૂત હોવાથી એટલે વ્યવહારે ઉપકારી ગણાતા હોવા છતાં અપવાદ માર્ગમાં તેનો નિષેધ નથી, અપવાદ માર્ગમાં એનું સ્થાન રાખ્યું છે, તો પણ એમ કહીને વાત મુદ્દાની કરી કે તેઓ વસ્તુ ધર્મ છે નહીં, એ આત્મવસ્તુના ધર્મ સ્વરૂપે એને એનું સ્થાન છે નહીં, એનું સ્થાન ત્યાં નથી રાખવામાં આવ્યું, અસ્થાન છે એ વસ્તુને. અપવાદ વ્યાખ્યાનસ્ય વિશેષ વિવરણમ કરોતિ. હવે પૂર્વે કહેલું જે ઉપકરણ રૂપ જે અપવાદ વ્યાખ્યાન, ઉપકરણ જે અપવાદ તરીકે ઉપકરણમાં ઉપકરણ ગણીને જે પરિગ્રહનો નિષેધ નથી કર્યો તેનું વ્યાખ્યાનનું વિશેષ વિવરણ આ ગાથામાં કરવામાં આવે છે. ઇતિ ભણિતમ કથિતમ એમ કહ્યું છે. કેમ શું કે ઉપકરણમ, ઉપકરણ વિશે આમ કહ્યું છે. કહો ક્યાં કહ્યું છે? કે જીન મગ્ગે જીનોક્ત માર્ગે જીનોક્ત મોક્ષ માર્ગે ભગવાન જીનેન્દ્રદેવ જે માર્ગે ચાલ્યા અને જે માર્ગ એમણે કહો પ્રકાશો તેને જીનોક્ત જીને કહેલો એવો મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એ મોક્ષ માર્ગમાં ઉપકરણને વિશે આમ કહેવામાં આવ્યું છે. કેમ ઉપકરણ, શું ઉપકરણ કહ્યું છે? કે લિંગમ, લિંગમ એટલે ચિહ્ન, શરીરાકાર પુદ્ગલ પિંડ રૂપ દ્રવિલિંગમ, શરીરને બાહ્ય ચિહ્ન કહેવામાં આવ્યું છે. શરીરાકાર જે પુદ્ગળના પિંડો છે અથવા પુદ્ગળનો સમૂહ છે તેને મોક્ષ માર્ગમાં બદ્રવલિંગ અથવા બાહ્યલિંગ કહેવામાં આવ્યું છે. એટલે શરીર સિવાય બીજું કોઈ એના ઉપર કપડું દાગીના કાંઈ હોઈ શકે નહીં. કેમ વિશિષ્ટમ, કેવું છે તે શરીર? કે જનજાત રૂપમ, યથાજાત રૂપમ. યથાજાત રૂપ શબ્દેનો અત્ર વ્યવહારેણ સંગ પરિત્યાગયુક્તમ નગ્ન રૂપમ નિશ્ચયેન અભ્યંતરેણ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવમ પરમાત્મ સ્વરૂપમ. બાહ્યાભ્યંતર બે ચિહ્ન કયા? બહારની અંદર યથાજાત રૂપમ જન્મા પ્રમાણે જેનું રૂપ છે. યથાજાત રૂપ શબ્દથી અહીંયા વ્યવહારે સંગ પરિત્યાગયુક્ત, સંગ પરિત્યાગયુક્ત કહેવું છે. વ્યવહારે કાંઈ પણ જે શરીરને સંગ ન હોય, એક ધાગા માત્રનો સંગ ન હોય કે બીજી કોઈ ચીજનો જેને શરીર ઉપર સંગ હોય નહીં. સંગ તો વ્યવહારે છે ને, નિશ્ચિત રીતે એક પૂતગળ બીજા પૂતગળને સ્પર્શતો નથી. દલીલ કરે છે એ લોકો એમ કહે છે કે તમે એમ કહો છો કે શરીર સાધુપણામાં વસ્ત્ર સહિત પણ હોય તો એ બરાબર નથી, પણ એ પૂતગળ બીજા પૂતગળને અડે છે ક્યાં? હે, ક્યાંક લીખ્યું હોય, માનો કે ક્યાંક લીખ્યું હોય. એ કે ભાઈ અમારે નથી લખ્યું પણ તમારે લખ્યું છે તો તમે માનો છો ને? આ વાતમાં તો શ્રદ્ધા છે, આ વાતમાં આપણે બંને એક છીએ એમ કે વસ્ત્રનો વ્યવહાર એ સંગથી યુક્ત હોય એવું યથાજાત રૂપણામાં હોતું નથી એમ કીધું. તો એને માનવું જ પડે ને, સર્વજ્ઞને સર્વજ્ઞ જોયું એવું થશે તો એને ક્રમબદ્ધ પર્યાય માનવી પડે, એમાં ક્રમબદ્ધ પર વિરુદ્ધ જવાનો તો સવાલ રહેતો જ નથી. યથાજાત રૂપ શબ્દેન અત્ર વ્યવહારેણ સંગ પરિત્યાગયુક્તમ નગ્ન રૂપમ. કોઈ પણ પ્રકારનો જે શરીરને વ્યવહારે સંગ નથી અથવા સંગનો ત્યાગ છે, સંગનો પરિત્યાગ છે, એવું જે નગ્ન રૂપ છે નિશ્ચયથી અભ્યંતરમાં અંદરમાં આત્મામાં શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, શુદ્ધ જ્ઞાન સ્વભાવ, બુદ્ધ એટલે જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એક અખંડ અભેદ જ્ઞાન સ્વભાવ પરમાત્મ સ્વરૂપ છે એને યથાજાત રૂપ કહેવામાં આવે છે. કેમ કે અકૃત્રિમ છે, શુદ્ધ બુદ્ધિ સ્વભાવ છે, અનાદિ અનંત એવો ને એવો છે, એને કોઈ સંગ હોતો નથી. અભ્યંતર સંગ પરિત્યાગ યુક્ત છે, અભ્યંતરે આત્માનું જે સ્વરૂપ છે એ સર્વસંગ પરિત્યાગ યુક્ત છે, એને કોઈ પણ સંઘનો એને ગ્રહણ છે એને, એટલે એને ત્યાગ કરવામાં આવે છે. એ તો એ ઉપકરણની વાત કરી. બીજું ગુરુવચનમ પ્રિય, ગુરુવચનમ અપી, ગુરુવચન પણ, ગુરુવચન પણ પરિગ્રહ છે. નિર્વિકાર પરમ ચિજ્યોતિ સ્વરૂપ પરમાત્મ તત્વ પ્રતિબોધકમ સારભૂતમ સિદ્ધોપદેશ રૂપમ ગુરુપદેશ વચનમ. આ ગુરુના વચનની વ્યાખ્યા કરી. કેવા છે ગુરુના ઉપદેશના વચનો? કે નિર્વિકાર પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જે પરમાત્મા તત્વ છે તેનો પ્રતિબોધ કરનારા છે, એનો ઉપદેશ કરનારા છે. ગુરુનું વચન આ સિવાય બીજો ઉપદેશ કરે નહીં એમ કે છે. તમે આવો રાગ કરજો ને તમે આવો રાગ કરજો ને આવો આવો રાગ કરીને રાગમાં તમે રાજજો, એવા ગુરુના વચનો હોય શકે નહીં. શુદ્ધ આત્માના આત્મતત્વને પ્રતિબોધ કરનારા, કેવો શુદ્ધ આત્મા? કે નિર્વિકાર નિર્દોષ પરમ ચૈતન જ્યોતિ સ્વરૂપ છે, એવા આત્મ પરમાત્મ તત્વને પ્રતિબોધ કરનારા છે. એટલે કે સારભૂત છે. ગુરુના ઉપદેશમાં સારભૂતનું આવું હોય છે, બીજી અસાર વાતો ગુરુ કરતા નથી. દુનિયાની કોઈ માનતા નથી પંચાત કે આ આવો છે ને આ તેવો છે, એ ગુરુના ઉપદેશમાં આવે. પરમાત્મા તત્વ છે, એ તો પરમાત્મા તત્વના બધા વિશેષણ છે ને. નિર્વિકાર કયો કે શુદ્ધ કયો? શુદ્ધ અસ્તિત્વ કહ્યું ને, નિર્વિકાર વિકાર ને નાસ્તિત્વ કહ્યું. એવા પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ પરમાત્મ તત્વને પ્રતિબોધ કરનારા સારભૂત સિદ્ધોપદેશ રૂપમ, કે જેનો ઉપદેશનું વચન સિદ્ધ થાય છે, સફળ થાય છે, અમુક રામબાણ જેવું અચૂક જાય છે, ખાલી જતું નથી, એવું હોય છે. જ્યારે કોઈ પણ જ્ઞાની અથવા મુનિ ઉપદેશ આપે છે ત્યારે સામે કોઈ એવી પાત્રતા વાળા જીવો હોય છે કે જેથી એનું વચન ખાલી જતું નથી. કોઈને કોઈના જીવ, કોઈને કોઈ જીવના હિતનું નિમિત્ત થઈને એ વચન નીકળે છે. એવો સામાન્ય એક કુદરતી નિમિત્ત નિમિત્તિ વિશ્વનો અનાદિ અનંત સંબંધ ચાલ્યો આવે છે. જેટલા કોઈ આમ તો અનંત જ્ઞાનીઓ તો ઇતિહાસમાં એવા થઈ ગયા કે કાંઈ બોલ્યા જ નહીં. પોતાને શુદ્ધાત્માનો ઉપદેશ થયો, શુદ્ધાત્માને લાભ થઈ, લાભ થયો, પ્રાપ્તિ થઈ, બોલ્યા જ નહીં. બાર વચનનો યોગ જ નહોતો, એ અંદર ને અંદર સમાઈ ગયા ને મોક્ષમાં સિદ્ધિમાં ધામમાં ચાલ્યા ગયા. કાંઈ કોઈની સાથે કાંઈ પણ જાતનો કોઈ વ્યવહાર સંબંધ થયો નહીં. પણ જે કોઈ મોક્ષ માર્ગમાં આવેલા જીવો જ્યારે એના વચનો નીકળે છે ઉદ્દેશ રૂપે, ત્યારે એવો કુદરતી કોઈ નિમિત્ત નૈમિત સંબંધ હોય છે કે કોઈને કોઈ ઉન્નતિના ક્રમમાં આવેલો જીવ હોય છે એને એનો નિમિત્ત નૈમિત સંબંધ થાય છે, એનું હિત થઈ જાય છે. એટલે એને સિદ્ધ વચન કહેવામાં આવે છે, સિદ્ધ વચન કહેવામાં આવે છે. વચન ખાલી ન જાય, સિદ્ધ થઈ જાય, એ સિદ્ધ વચન છે. એવું ગુરુ ઉપદેશ વચનમ, એવા વચનમાં પરિગ્રહ કે છે અહીંયા જૈન દર્શનમાં એમ કે છે. જે સિદ્ધ વચન છે, બહારની સિદ્ધિ નહીં, જાતને હાથમાળની મીડી થશે એવા તો અહીંયા છે, અને એવા સિદ્ધ વચન તો આ મને કહેતા નથી, ગુરુ કહેતા નથી. અહીં તો એમ કહે છે કે જેને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય એ વચન સિદ્ધ થાય, એવા વચન સંબંધીના રાગને પણ પરિગ્રહના ખાનામાં નાખવામાં આવ્યો છે. આત્માની માનતા કેટલી છે એમ જોવા દેવો. ન કેવલમ ગુરુ ઉપદેશ વચનમ, ફક્ત એ ગુરુના ઉપદેશ વચન પૂરતું નહીં, સુપ્ત જયમ છ આદિ મધ્ય અંત વર્જિત જાતિ જરા મરણ રહિત નિજાત્મ દ્રવ્ય પ્રકાશક સૂત્ર અધ્યયનમ છ પરમાગમ વચનમ ઇતિ અર્થ. પરમાગમના વચનને પણ અહીંયા પરિગ્રહ કરવામાં આવ્યો છે. કેવું છે પરમાગમનું વચન? કે જેને આદિ મધ્યને અંત નથી છોડી દીધો છે, જે આત્માને આદિ મધ્ય અંત છે નહીં, કેમ કે જેની આદિ નહોતી થઈ, નવો થયો નથી જે આત્મા, જેનો છેડો છે નહીં એને મધ્ય ક્યાં ગણવો? બે છેડા નક્કી થાય તો મધ્ય નક્કી થાય ને, બે છેડા જેને નક્કી નથી એને મધ્યનો સવાલ રહેતો નથી. એ બે આદિ મધ્ય અંત રહીત જાતિ રહીત, કોઈ એને કોઈ જાતિ લાગુ પડતી નથી, વાણીઓ બામણ કઈ લાગુ નથી પડતો. આ જૈનનો જ મોક્ષ થાય એવું આમાં છે નહીં. જૈન એટલે આ વાણી જે માને છે જૈનો, બાકી તો બધા આત્મા સ્વરૂપે જૈન જ છે. વિષ્ણુજી લખ્યું છે ઘટ ઘટ અંતર જૈન, બધા બધાના અંતરમાં જૈન છે, આત્મા છે એટલે એ જૈન છે. જાત્યા તો લોકો જે જાતિ માને છે કુલ પરંપરાથી, જાતિ મરણ રહી, જાતિ જરા મરણ રહી, જેને જાત નથી, જેને ઘટ પણ નથી અને જેને મરણ પણ નથી, એ બધા શરીરની અવસ્થા છે. જાતિ શરીરની માને એ લોકો કુલ ધર્મની કુલ પરંપરાની, અને અવસ્થા વૃદ્ધાવસ્થા એ પણ શરીરનું, અને મરણ કેમ માનવામાં આવે તે પણ શરીરનું, આત્માને લાગુ પડતું નથી. એવું જાતિ જરા મરણ રહીત નિજ આત્મદ્રવ્ય, જે આ પોતાનું જે આત્મ સ્વરૂપ છે એના જે પ્રકાશક છે, એને જે સમજાવનારા છે, એવું જે એવા જે સૂત્રો તેનું અધ્યયન, એ સૂત્રોનું અધ્યયન કરવું, અભ્યાસ કરવો, એટલે કે પરમાગમના વચનનો અભ્યાસ કરવો, એ પણ શ્રમણને પરિગ્રહ ગણવામાં આવ્યો છે એવો અર્થ છે. નિરીઠમ ઉપકરણ રૂપે નિર્દિષ્ટમ કથિતમ, એ રીતે ઉપકરણ રૂપે એને કહેવામાં આવ્યા છે. વિનય વિનય સ્વકીય નિશ્ચય રત્ન ત્રય શુભ નિશ્ચય વિનય ઠીક. આ વિનયનો પહેલા પરમાર્થ અર્થ કર્યો. સ્વકીય એટલે પોતાના આત્માનો નિશ્ચય રત્ન ત્રય, પોતાના સમગ્ર સંજ્ઞાન ચારિત્ર રૂપ પોતાથી કરાયેલા એવા શુદ્ધાત્માના શ્રદ્ધાજ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ નિશ્ચય, તેને વિનય કહેવામાં આવે છે. એ અભ્યંતર વિનય છે, એ શુદ્ધ ઉપયોગ રૂપ છે. તદ આધાર પુરુષે શું એવા સમગ્ર સંજ્ઞાન ચારિત્ર જેને પરિણિમા છે, એટલે જેનો આત્મા એને આધારભૂત છે, નિશ્ચય રત્નત્ર એને આધારભૂત છે, એવા પુરુષોમાં ભક્તિ પરિણામ હો, તેવા પુરુષો તેવા આત્માઓ પ્રત્યે ભક્તિના જે પરિણામ થાય તેને વ્યવહાર વિનય કહેવામાં આવે છે. તદાધાર પુરુષે શું ભક્તિ પરિણામો વ્યવહાર વિનય, એને વ્યવહારે વિનય કહેવામાં આવે છે. ઉભયોપી વિનય પરિણામ ઉપકરણ ભવતી ઇતિ નિર્દિષ્ટ, એ બંને પ્રકારના જે વિનય પરિણામ છે તેને ઉપકરણ કહેવામાં આવે છે એમ નિર્દિષ્ટ કર્યું છે. કોને? જીનવચનમાં. અનેન વિમુક્તમ કિમુક્તમ ભવતી, આથી શું કહ્યું કે નિશ્ચયના ચતુર્વિધમ ઉપકરણમ અન્ય ઉપકરણમ વ્યવહાર ઇતિ, નિશ્ચયથી આ ચાર પ્રકારના જે ઉપકરણ છે બાકીના બધા વ્યવહારે ઉપકરણ કહેવામાં આવ્યા છે. એટલે એક પરિણામ છે રાગ છે ને એક રાગનું નિમિત્ત છે. હવે અનિષિદ્ધ શરીર માત્ર ઉપનિધિ ઉપધિ તેના પાલનની વિધિ ઉપદેશે છે. શું કહે છે કે જે શરીરરૂપી પરિગ્રહ છે એને પાલન પોષણમાં, પાલન પોષણ થવામાં પણ એનો નિયમ અથવા મર્યાદા કરવામાં આવી છે. શરીર પરિગ્રહ છે અને સામાન્ય પર્યાય એને બહિરંગ કારણભૂત છે, સહકારી કારણભૂત છે, માટે શરીર આદ્ય ખરું ધર્મ સાધનમ, એ શરીર પહેલું ધર્મ કરવામાં સાધનભૂત છે, માટે શરીરની બાબતમાં એને પાલન પોષણ કરવામાં ગમે તેમ કરવામાં વાંધો નહીં, એમ અહીંયા છે. એને શરદી થઈ હોય ત્યારે આમ છે ભાઈ ના લાગુ પડતો કસાય રહીત વર્તતો થતો અંગે શરીરના પાલન સંબંધીમાં પણ નિષ્કષાય ભાવે પ્રવર્તવું છે. બીજા જીવોની અથવા દૂષિત આહાર સંબંધીની હિંસાનો કષાય એ સહિત મુનિ પ્રવર્તે, એને મૂળ વાત તો આ છે કે એનો જે કષાય ઘટી ગયો છે, ત્રણ કષાયનો જે અભાવ થયો છે, એ કષાય રહિત થઈને શ્રમણ પ્રવર્તે છે, તેથી એને આહાર વિહાર એને યોગ્ય હોય છે. નહીંતર તો શરીરનું પાલન પોષણ થાય, ભલે બીજાનું થવું હોય તે થાય, પણ એ તો કષાય ભાવ છે. એમાં પોતાના આત્માની પણ હિંસા છે અને બીજાના આત્માની પણ હિંસા છે. શ્રમણ કષાય રહિત વર્તતો થકો આ લોકમાં નિરપેક્ષ અને પરલોકમાં અપ્રતિબદ્ધ હોવાથી યુગકાર વિહારી હોય છે. મુનિને કોઈ પણ પ્રકારની તૃષ્ણા હોતી નથી. નિરપેક્ષ એટલે અપેક્ષા, તૃષ્ણા શબ્દ વાપરે છે, તૃષ્ણાથી શૂન્ય છે. કોઈ પણ પ્રકારના ભોગ ઉપભોગની તૃષ્ણા અપેક્ષા મુનિને હોતી નથી, તેથી એને આ લોકની અંદર એવો કોઈ વિષય નથી કે જેથી એ શરીર સંબંધીના પાલન પોષણમાં સકસાયપણે પ્રવર્તે અને અયોગ્ય આહાર વિહાર કરે, એવું મુનિને કદી બનતો નથી. શ્રમણ કષાય રહીત વર્તુતો થકો આ લોકમાં નિરપેક્ષ છે, એટલે આ લોકની કોઈ પણ અપેક્ષા અને આકાંક્ષા મુનિને હોતી નથી. એક પરલોકમાં પ્રતિબદ્ધ હોવાથી અને પછી અહીંથી દેવલોકમાં જઈને ત્યાંના ભોગ ભોગને ભોગવવાની પ્રતિબંધ, તે પ્રકારનો ઉપયોગ મુનિને હોતો નથી. બીજું કાંઈ નહીં તો ગતિ તો સારી થાય એ મુનિપણામાં હોઈ શકે નહીં. સાત આવ્યા હતા ઉચિત મુનિને ઉચિત 46 દોષ રહીત આહાર મુનિ લે, એ સિવાયનો આહાર મુનિ કદી ગ્રહણ કરે નહી. એમાં ઉદ્દેશિકનું મૂળ છે, ઉદ્દેશિક આહાર એ કોણ કે એક પાણીનું બિંદુ ઉદ્દેશિકપણે મુનિ ગ્રહણ કરે એની અંદર આવી જાય છે. યોગ્ય આહાર વિહારમાં આવે છે, ઉચિત આહાર વિહારમાં. યુક્તના અર્થાત યોગીના આહાર વિહાર વાળો એ બીજો અર્થ કર્યો છે. એટલે યોગીને યોગ્ય એવો આહાર લે છે, એટલે કે ગમે તેવો આહાર મુનિ લેતા નથી રસગારો પણે. એને તો યોગીને યોગ્ય હોય એવો નિરસ આહાર, સ્વાદિષ્ટ આહાર મુનિ લીએ તો સ્વાદ હોય તો ઠીક પડે એ મુનિને વાતો નથી. યોગ પૂર્વક યોગીનો અર્થ બી આ કર્યો છે. એટલે શુદ્ધાત્મા આત્મ સ્વભાવમાં જોડાણ સહિત એક એક ક્ષણે અંદરમાં લીન થતા થતા નિરસ પરિણામ છે જે આહારના સંબંધમાં, એવો યોગ્ય આહાર મુનિ લે છે. બીજી રીતે આહાર લેતા
છવ્વીસ
એકમાત્ર એવો જે પરિગ્રહ તેની પાલનની વિધિ, એટલે કે સાધુને આહારની યોગ્યતા અથવા યોગ્ય આહાર કેવો હોય છે તે ગાથાનો વિષય છે. અનાદિ નિધન એક રૂપ શુદ્ધ આત્મતત્વમાં પરિણિત હોવાને લીધે સમસ્ત કર્મ પુદ્ગળના વિપાકથી અત્યંત વિવિધ ભિન્ન સ્વભાવ વડે કષાય રહિત હોવાથી તે કાળે એટલે વર્તમાન કાળે મનુષ્ય પણ હોવા છતાં પણ પોતે સમસ્ત મનુષ્ય વ્યવહારથી બહિર્ભૂત હોવાને લીધે આ લોક પ્રત્યે નિરપેક્ષ છે અથવા નિષ્ફળ છે. શું છે એ સાધુ છે એ અનાદિ અનંત એવો જે પોતાનો શુદ્ધ આત્મતત્વ છે, એટલે એકરૂપ ત્રિકાળી સ્વભાવ છે, એ સ્વભાવમાં પરિણત છે, તે સંક્રમણ છે. નિજ સ્વભાવમાં જે પરિણત છે તે શ્રમણ છે, તે સાધુ છે, પોતાના આત્માને સાધે છે. એમને કહ્યું કે બહારમાં ત્યાગ કર્યો છે માટે શ્રમણ છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં પરિણત છે, દર્શનદાન ચારિત્રથી તન્મય છે, તેથી તે શ્રમણ છે. તે શ્રમણ સમસ્ત કર્મ પુદ્ગળના વિપાકથી અત્યંત વિવિધ સ્વભાવ વડે કષાય રહિત હોવાથી, એમ કહ્યું કે જે કષાયનો સ્વભાવ છે તો પુદ્ગળ સ્વભાવ છે, કર્મ પુદ્ગળનો એ સ્વભાવ છે, જીવ સ્વભાવ એ નથી. જીવનો તો આનંદ સ્વભાવ છે, કર્મ પુદ્ગળનો કર્મ પ્રકૃતિનો કષાય સ્વભાવ છે. ક્રોધાદી જે પ્રકૃતિ છે એ કર્મ પુદ્ગળનો સ્વભાવ છે, જીવ અકષાય સ્વભાવી એટલે આનંદ સ્વભાવી છે. આમ સામે સામે બંનેનો સ્વભાવ છે. સમસ્ત કર્મ પુદ્ગળના વિપાક છે, વિપાક એટલે એનો જે સ્વભાવ છે એનો વ્યક્ત રસ થાય, પ્રગટ રસ થાય, એને એનો વિપાક કહેવામાં આવે છે, પાકી જાય. સમસ્ત કર્મ પુદ્ગળના વિપાકથી, જેમ ફળની અંદર પણ એમ છે ને કે જે પાકેલું ન હોય તો ફીકું લાગે, અને પાકેલું ફળ હોય તો મીઠું લાગે. આ ચીકુ વગેરે ફળ આવે છે, કોઈ કાચું હોય તો ફીકું લાગે, અને પાકેલું હોય તો એનો જે રસ છે એનો વિપાક આવી ગયો એમ ગણાય છે. એમ કર્મ પ્રકૃતિમાં પણ જ્યારે કર્મનો ઉદય આવે છે ત્યારે એનો જે પ્રકૃતિ રસ છે એ વ્યક્ત થાય છે એની પર્યાયમાં. એ સમસ્ત પ્રકારના જેટલા કોઈ કર્મ પુદ્ગળના સ્વભાવો છે, પ્રકૃતિ સ્વભાવો છે, આ ભિન્ન ભિન્ન દેખાય છે ને, અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર પ્રકૃતિવાળા જે જીવો છે, એ જીવો કેમ એવા પ્રકૃતિવાળા જણાય છે કે જે પ્રકૃતિ સ્વભાવ પુદ્ગળનો છે એનાથી અધ્યાસિત થયેલા છે, અથવા પ્રકૃતિ સ્વભાવની ઉપાધિ જીવે ધારણ કરી હોવાથી એ જીવ પ્રકૃતિવાળા જોવામાં આવે છે. આનો આવો પ્રકાર છે, આનો આવો પ્રકાર છે, આનો આવો પ્રકાર છે. મૂળમાં એ પુદ્ગળ સ્વભાવ છે, જીવ સ્વભાવ અસલમાં એ છે નહીં. એવા સમસ્ત કર્મ પુદ્ગળના વિપાકથી સમસ્ત પ્રકારને લઈને લીધું છે. અનેક પ્રકારના સમસ્ત પ્રકારના કર્મ પુદ્ગળના વિપાકથી અત્યંત ભિન્ન સ્વભાવ વડે, તેનાથી તદ્દન ભિન્ન સ્વભાવ વડે કષાય રહિત હોવાથી, અકષાય સ્વભાવ હોવાથી, અથવા મુનિને શુદ્ધાત્મામાં પરિણમ છે અને કર્મના વિભાગ પ્રત્યેનું વલણ એનું નથી, એની ઉપાધિ મુનિને સાધુને પરિણમન ઉપર નથી, એની અસર નથી, તે કાળે એટલે વર્તમાન કાળે મુનિને મનુષ્ય પણ હોવા છતાં મુનિ મનુષ્ય પર્યાયમાં જ મુનિ હોય છે. બીજી ત્રણ ગતિની પર્યાયમાં મુનિ પણ હોતો નથી, સાધુ પણ હોતો નથી. પ્રમાણે વ્યવહારી મનુષ્ય પણ હોવા છતાં પણ પોતે સમસ્ત વ્યવહારથી બહિર્ભૂત છે, અને કોઈ મનુષ્ય ઉચિત વ્યવહાર એ મુનિ કરતા નથી. આ લોકો કહેશે ને, પ્રસંગે જાણવું પડે, પ્રસંગે હાજર રહેવું પડે, પ્રસંગને અનુરૂપ વર્તન કરવું પડે, પ્રસંગ ઉચિત બધી વ્યવસ્થા સંભાળવી પડે, પ્રસંગ ઉચિત મનુષ્ય વ્યવહારનો. એ મુનિને કોઈ માથે કાર્યનો ભાર હતો નથી. એક એક પ્રકારનો ગ્રહસ્થી નથી એટલે ગ્રહસ્થ અંગેનો નથી, સમાજની સાથે